તારીખ 11/4/1998, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 336, 337 અને 338 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 263.
એ કેવું એટલે એ કઈ રીતે સમાધાન નાનીને ભેદ જ્ઞાન વર્તે છે અને તે ભાવમાં ઉછાળો આવતા એમ બોલે એ ગુરુદેવે જ બધું આપ્યું છે અને એ ખોટું પણ બોલતો નથી એવા ભાવ સહજ આવે છે અને તે જ કાળે તે ભાવની સાથે ભેદ જ્ઞાન છે એમ બંને સાથે છે. શું કહે છે કે ભેદ જ્ઞાન જે વર્તે છે એ ભેદ જ્ઞાન પહેલા તો નહોતું વર્તતું, વર્તમાનમાં ભેદ જ્ઞાન વર્તે છે એવું ભેદ જ્ઞાન પહેલા વર્તતું નહોતું. ભલે પોતાના પુરુષાર્થથી ભેદ જ્ઞાનમાં વર્તે છે તો પણ એવું ભેદ જ્ઞાન કેમ કરવું એ વાત સમજાવી અને એ વાત દર્શાવી બતાવી પરિણામ જોવા મળ્યું. એટલે એમ કહ્યું કે એ બધું એમણે આપ્યું. મારા પરિણામમાં તો એવું હતું નહીં અને હું એકલો પ્રયત્ન કરો તો મારાથી થાય એવી પણ પરિસ્થિતિ તો હતી નહીં. એટલે જેમણે સમજાવ્યું, જેમણે બતાવ્યું એમના પ્રત્યે ઉછાળો આવ્યા વિના હરીએ નહીં. ઉછાળો આવે એટલે એકત્વ બુદ્ધિ થઈ જાય એમ છે, એવું નથી કાંઈ. છતાં પણ ભેદ જ્ઞાન તો ચાલુ જ રહે છે, એ પરિણામોથી પણ ભેદ જ્ઞાન ચાલુ રહે છે. તે ભાવથી અંદરથી જુદા રહેવા છતાં ભેદ જ્ઞાનમાં જે શુભ ભાવ આવ્યા, ભક્તિના ભાવ આવ્યા, એનાથી પોતે જુદા રહેવા છતાં બીજા એટલે અજ્ઞાની કરતાં દેવગુરુ પ્રત્યે ખૂબ ભક્તિ આવે છે. જ્ઞાનીને જે ભક્તિ આવે છે એની જાત પણ જુદી છે અને ઘણી ભક્તિ આવે છે. કેમ કે એને ઉપકાર થયો છે, પોતાના આત્મા ઉપર અસર થઈ છે, નિમિત્તે અસર થઈ છે એટલે ખૂબ ભક્તિ આવે છે. જેને અસર નથી થઈ એને એવી ભક્તિ આવી ન શકે એવી ભક્તિ એને આવે છે. એમ ભેદ જ્ઞાન અને સાચા દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિને મેળ છે. ભેદ જ્ઞાન કો કે સાધકની અધ્યાત્મ દશા કહો અથવા સ્વરૂપ સાથેનું અભેદ જ્ઞાન કહો, એની ડિગ્રી જેટલી બળવાન એટલી ભક્તિ પણ બળવાન, એમ બેને મેળ છે. આ બાજુ પોતાની દશા વધે તો આ બાજુ ભક્તિ પણ વધે છે. જ્યાં સુધી બુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે ત્યાં સુધી. નિર્વિકલ્પ દશામાં આવ્યા પછી આઠમા ગુણ સ્થાનથી પછી બાહ્ય ભક્તિનો પ્રકાર ઉત્પન્ન થતો નથી. પણ મોટા મોટા આચાર્યો અને ગણધરો પણ પોતાના ગુરુને અને તીર્થંકર આદિ પરમ ગુરુને અત્યંત ભક્તિના પરિણામ એમને થાય છે, એવું જ બને છે. કેમ કે પોતાની જે અત્યંત દશા એનું કારણ એનામાં જોવે છે, પોતાના ગુરુમાં એનું કારણ જોવે છે. એ હતા તો આમ થયું, એમ એ નહોતો કે મને ન થાતી એ વાત નક્કી છે. અથવા પોતે આ માર્ગ માટે ઘણે ઠેકાણે જાવા નાખી ચૂક્યો છે એનો અનુભવ બોલે છે, કે જ્યાં જ્યાં એ માર્ગ પ્રગટ નહોતો ત્યાં ત્યાં પણ મેં જાવા નાખ્યા છે, મેળવવાના પ્રયત્નો કર્યા છે, સમય શક્તિ ખર્ચી છે અને એ બધું નકામું ગયું છે. ત્યારે પણ મારી ભાવના હતી, પણ સામે આ ગુરુ હતા નહીં, એ આવ્યા પછી મને જે એમની પાસેથી મળ્યું છે એ ઉપકાર એ ભૂલી શકતા નથી. એટલે આ બાજુ દશા વિશેષ થાય તો આ બાજુ ભક્તિ વિશેષ પણ થયા વિના રહેતી નથી. નિયમ સાર તો ખૂબ આત્મભાવનાનો ગ્રંથ છે, સ્વરૂપ ભાવનાનો જ ગ્રંથ છે, પણ જિનેન્દ્ર ભક્તિ અને ગુરુ ભક્તિ બહુ જ જોરદાર કરી છે. સોગાનીજીનો પણ એ જ પુરાવો છે, નિશ્ચય દ્રષ્ટિનું જોર ઘણું અને ભક્તિની પ્રબળતા પણ ઘણી. એમ અધ્યાત્મ દશા અને સાચા દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિને મેળ છે. જેટલા સાધકના અને પૂર્ણતાના બાહ્ય સાધનો હોય તે બધા ઉપર ઉલ્લાસ આવે, તે બધા ઉપર ઉલ્લાસ આવે છે. રૂપાળુદેવને સૌભાગભાઈ પ્રત્યે ઉલ્લાસ આવતો હતો, કેમ કે અહીંયા ભાવ આવિર્ભાવ પામે છે, અહીંયા પોતાનો ભાવ આવિર્ભાવ પામે છે, પોતાને લાભનું નિમિત્ત થાય છે. તો એમના પ્રત્યે પણ એમને ભક્તિભાવ આવતો હતો. કેવો ભક્તિભાવ આવતો હતો, એ કાંઈ એમના ગુરુ નહોતા. જ્ઞાન દશામાં આવું છે અને એ સહજ, એ પણ સહજ જ છે. જેટલા બાહ્ય સાધનો છે કે જેનાથી જેના નિમિત્તે પોતાને અંતરમાં આત્મભાવ આવિર્ભાવ આવે એના ઉપર એને ઉલ્લાસ આવ્યા વિના રહે નહીં, એને ઉલ્લાસ આવે જ છે. છતાં તે જ ક્ષણે ભેદ જ્ઞાન વર્તે છે, સાથે સાથે ભેદ જ્ઞાન પણ વર્ત્યા વગર રહેતું નથી. બે સહજ છે, પોતપોતાના ડિવિઝનમાં દરેક પરિણામ પોતપોતાનું કામ સહેજે સહેજે કરે છે. નાયકની અને શુભ ભાવની બંને પરિણતિ જુદું જુદું કામ કરે છે. નાયકની પરિણતિ નાયકનું કામ કરે છે, વૈજ્ઞાનનું કામ કરે છે, અને આ બાજુ રાગની જે દશા છે એ દેવગુરુની ભક્તિનું કામ કરે છે. રાગને વિતરાગતા આમ વિરુદ્ધ દેખાય, આમ જુઓ તો વિરુદ્ધ દેખાય, તો પણ રાગ પણ વિતરાગતાનું ભજન કરે છે, રાખવાનું ભજન કરે છે, કેમ કે દેવગુરુ વિતરાગ છે, તો રાગ પણ વિતરાગતાનું ભજન કરે છે. કૃપાળુ દેવે બહુ સરસ કાયદું છે કે આનંદગણજીએ તત્વજ્ઞાનનો વિષય 24 તીર્થંકરની સ્તુતિમાં કેમ મૂક્યો, ભક્તિમાં કેમ મૂક્યો? અધ્યાત્મ ઘણું પૂછ્યું, આનંદગણ 24 છે એમાં અધ્યાત્મ ઘણું ગૂંચ્યું છે, પણ એ ભગવાનની ભક્તિ દ્વારા ગૂંચ્યું એમણે. આમ અધ્યાત્મ અને ભગવાનની ભક્તિને મેળ છે એ તત્વ કૃપાળુ દેવે આનંદગણજીના પદોમાં જોયું. આનંદગણજી પહેલાં થઈ ગયા છે, 50 વર્ષ પહેલાં થઈ ગયા એમના કરતા. એમણે એ જોયું કે કેવું કુદરતી આવ્યું છે. એટલે એટલું કવિત્વ હોય, એવી દશા સારી થાય તો પણ અહંભાવ થવાનો સવાલ જ નથી, કેમ કે ભક્તિ હારે ઊભી છે. ભક્તિ ખુદ વિનમ્ર પરિણામ છે, ભક્તિભાવ છે એ ખુદ ખુદ જ વિનમ્ર પરિણામ છે. ભક્તિનો પ્રભાવ છે, દર્શનમો ગાળે છે, મોમોક્ષનો દર્શનમો ગાળે છે. અને દર્શનમો ગાળવાના બીજા કેટલાક પ્રકારો છે, એમાં આ સર્વશ્રેષ્ઠ અને સુગમ બે વાત છે. સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા, દર્શન મોગળ એટલે સિદ્ધપુર જ જવાનું ને. આ એક મહેસાણાથી ઉપર જતા સિદ્ધપુર આવે છે, એ સિદ્ધપુર ને આ સિદ્ધપુર કહેવાત એવી થઈ ગઈ કે સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા, એવું કામ છે. એ જોઈને પાછો વધારે ઉલ્લાસ આવે, તો તમે કન્સેશન આપી દીધું અમને. બીજેમાં પરિશ્રમ કરવો પડે, એટલો પરિશ્રમ ભક્તિમાં કરવો પડતો નથી. ભક્તિમાં તો એ ભક્તિના ભાવ ઉપડે. એવું છે કે આ બાજુ ભક્તિ જાય તો આ બાજુથી ઉઠી જાય. સંસાર પ્રત્યેના પરિણામોમાં નિરસતા અને ઉદાસીનતા આવી જાય. તો કે સંસારીઓ વાંધો લે નહીં હવે, કેમ તમને આમ થાય છે? હા થાય છે, થાય છે બીજા પણ બે બાજુ તો ચૂકી શકે નહીં. નેક્સ્ટ તો ઇમ્પોસિબલ છે, શક્યતા શક્ય જ નથી. એટલે બેને મેળ છે, આવો બેને આવો મેળ છે. એટલે એ પૂરક તત્વ થાય છે, ભક્તિ છે એ અધ્યાત્મનું પૂરક તત્વ થઈ પડે છે. નહીતર આમ તો રાગને વિતરાગતા હા વિરુદ્ધ હોવા છતાં અવિરુદ્ધ છે, વિરુદ્ધ હોવા છતાં અવિરુદ્ધ છે. એવો એક અલૌકિક ન્યાય છે, એ પણ એક અલૌકિક ન્યાય છે. હેજી કેમ કે દર્શનમો ગાળે છે. આમ તો જુઓ તો ભક્તિમાં શુભ રાગ આવે છે, પણ જેની ભક્તિ કરે છે એ વિતરાગી નિમિત્ત છે, એટલે દર્શનમો ગાળે છે. દર્શનમો ગાળે છે એટલે જ્ઞાન છે શુદ્ધ થવા, નિર્મળ થવા માંડે છે. જ્ઞાન નિર્મળ થવા માંડે છે, મિથ્યાત્વનો અનુભવ શક્તિ તૂટવા માંડે છે, અને બહારમાં સંસારના કાર્યમાં સંસારની નિમિત્તો પ્રત્યેનો રસ ઘટે છે, ઉદાસીનતા આવે છે, નિરસતા આવે છે. ત્રણેય ગુણમાં કામ થાય છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેય ગુણમાં કામ થાય છે. એ 336 થયો, 337 વચનામૃતમાં ઘણી વખત ઊંડી જિજ્ઞાસાની વાત આવે છે. મુમુક્ષુને ઊંડી જિજ્ઞાસા હોય તો એની પાત્રતા, સારી પાત્રતા, ઉચ્ચ કોટિની પાત્રતા ગણાય. તો તે ઊંડી જિજ્ઞાસા કેવા પ્રકારની હશે અને તે અમને કેમ પ્રગટ થતી નથી, આવો પ્રશ્ન કર્યો છે. સમાધાન: જેને ઊંડી જિજ્ઞાસા થાય તેને ક્યાંય ચેન પડે નહીં. શું છે એ ઊંડી જિજ્ઞાસા? કેવી હોય ઊંડી જિજ્ઞાસા? આવે ત્યારે ક્યાંય ચેન પડે નહીં. તેની પરિણતિ અંદરમાં ગયે જ છૂટકો થાય. એ વચ્ચે પછી બીજા પ્રકારે ચડી જાય એમ ન થાય. શું કીધું? જે પાત્રતા પ્રગટી ઊંડી જિજ્ઞાસાથી, એટલે ઊંડી ભાવનાથી કયો, ઊંડી જિજ્ઞાસાથી કયો, એ પરિણતિ અંદર ગયે છૂટકો. જ્યાં સુધી એ પરિણતિ અંદરમાં ન જાય ત્યાં સુધી એને ક્યાંય ચેન પડે. આવી અંતરમાંથી ઉગ્ર પરિણતિ પ્રગટ થાય અને તે સળંગ ધારાવાહી રહે તો સમકિત પ્રગટ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય. અંતરમાં પરિણતિ જાય એટલે સમ્યક દર્શન પ્રગટ થાય. એ યથાર્થ ઊંડી જિજ્ઞાસા છે, એનું એ લક્ષણ છે, એનું એ સ્વરૂપ જ છે કે એને ક્યાંય બહાર પછી રસ પડે અને બીજે ચડી જાય એમ બને નહીં. એને ક્યાંય પોતાનું કામ ન થાય ત્યાં સુધી ક્યાંય ચેન પડે નહીં, ક્યાંય ચેન પડે નહીં. એને જોઈએ છે એ લીધે છૂટકો, જોઈએ છે એ લીધે છૂટકો, જોઈએ છે એ લીધે છૂટકો. મારે એ જોઈએ છે, એક બેનશ્રીએ એના માટે એક દ્રષ્ટાંત આપ્યું છે. બાળક છે એને એની માં જોઈએ છે, માથે વિખૂટો પડી ગયો, બાળક ખોવાઈ ગયો, કોઈ એને પોલીસ ચોકી કે કોઈ પોતાના ઘરે લઈ ગયો બાળકને, એને જોવે છે તેની માં ક્યાંય દેખાતી નથી. રોવે 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 રોવે, મારી માં જોઈએ, માં જોઈએ. ત્યારે એને પેંડો આપે, રમકડા આપે, એને રમાડવાની મહેનત કરે, એ શું કરે? નહીં મારી બા, નહીં મારી માં, મારે મારી માં જોઈએ છે. એ બાળકને પણ એની માં પ્રત્યે પ્રેમ થાય છે તો એ બીજા કોઈ પ્રલોભનમાં આવી શકતો નથી. એને પ્રલોભનમાં નાખે તો પણ પ્રલોભનમાં આવી શકતો નથી. ત્યારે તમે આત્માનો ખરો પ્રેમ જાગે ત્યારે શું થાય? પછી માયા કેવી રીતે કામ કરે અને માયા કેવી રીતે ભૂલાવી શકે? હે, બાળકે ભૂલતો નથી, તું કેવી રીતે ભૂલ્યો? તને ખરેખર તારા આત્માનો પ્રેમ હતો જ નહીં, નહીં તો થાય નહીં. બહુ સરસ પ્રશ્ન આવ્યો છે. જેને ઊંડી જિજ્ઞાસા થાય તેને ક્યાંય ચેન પડે નહીં, એની પરિણતિ અંદરમાં ગયે જ છૂટકો થાય ત્યાં સુધી એ થંભે નહીં, ક્યાંય થંભે નહીં. જે જોઈએ જોઈએ અને બીજું કાંઈ ચાલે નહીં, અવેજીમાં બીજું કાંઈ ચાલે નહીં, કેમ કે અવેજીમાં બીજું કાંઈ હોતું નથી. આવી અંતરમાંથી ઉગ્ર પરિણતિ પ્રગટ થાય અને તે સળંગ ધારાવાહી રહે, વચમાં બીજે ચડી ન જાય, તો સંકિત પ્રગટ થાય. એક લયે, શું એક લયે કામ થાય છે, એ સિવાય બીજી રીતે કામ થતું નથી. અને સામે વસ્તુ એવી છે, પાછે શું છે, સામે વસ્તુ પણ એવી જ છે. પ્રથમ યથાર્થ મૂલ્યાંકનમાં જ બધું ગર્ભિત છે. મૂલ્યાંકન એ છે કે અનંત પ્રકારના સર્વ પ્રકારના કોઈ દુઃખ ન થાય અને સંપૂર્ણ સુખ સદાને માટે થાય, આનું આ તો એનું મૂલ્ય જે છે એની પાસે બીજું પ્રલોભન કેવી રીતે આ કામ કરી શકે. બાકી તો બધું દુઃખમય છે, બહુ મોટું એચિવમેન્ટ છે આ, સર્વોત્કૃષ્ટ, આથી આગળ કોઈ એચિવમેન્ટ પણ નથી. કોઈ દુઃખ ન થાય ને સર્વ વાતે સુખી થઈ જવાય, આથી કઈ મોટી વાત હોઈ શકે. અને એમ થતું હોય તો એની પાછળ પૂરી શક્તિથી જીવ કામ કરે, એ જીવ સ્વભાવ છે. એની પાછળ પૂરી શક્તિથી જીવ કામ કરે એ જીવનો સ્વભાવ જ છે, નથી કરતો એ સ્વભાવ વિરુદ્ધ છે, નથી કરતો એ સ્વભાવ વિરુદ્ધ છે. મિત્ર, તો જીવ સ્વભાવ છે, મૂલ્યાંકન આવ્યું નથી. જે મૂલ્યાંકન આવવું જોઈએ એ મૂલ્યાંકન આવ્યું નથી. બાકી એ મૂલ્યાંકનમાં બધું ગર્ભિત છે, એ મૂલ્યાંકનમાં પુરુષાર્થ ગર્ભિત છે, અને એ બધા જે આનુષંગિક પરિણામો છે એ બધા ઊભા થયા વિના આખા જગતને લાત મારે. અને અહીંયા એનો પૂરેપૂરી તક છે, અહીંયા એની પૂરેપૂરી તક છે. આવી જોગવાઈ ફરી ફરીને મળતી નથી, એવી જોગવાઈ મળે છે. પછી આ દાવ ચૂકે તો વાત ખલાસ થઈ ગઈ, ચૂકવા જેવો દાવ નથી. દોલતરામે ગાયું છે કે તું સાણો માણસ હોય તો હવે દાવ નહીં ચૂકતો, સારા શબ્દોમાં કીધું. બાકી દાવ ચૂકે તો તારા જેવો મૂર્ખ પણ કોઈ નથી. એવી વાત છે. આવી અંતરમાંથી ઉગ્ર પરિણતિ પ્રગટ થાય અને તે સળંગ ધારાવાહી રહે તો સંકેત પ્રગટ થાય. આવી ઊંડી જિજ્ઞાસા પ્રગટ થતા કોઈને એક અંતર્મુખમાં સમ્યક દર્શન થાય તે વાત જુદી છે. એવા પણ જીવો છે, એવા પણ જીવમાં એવી શક્તિ છે કે અંતર્મુખમાં સમ્યક દર્શન થાય. અને આ ગૌતમ સ્વામી જેવાને એવું જ થયું હોય છે, ભલે અન્ય મતમાંથી આવ્યા હતા પણ એને સમ્યક દર્શન પ્રગટ થતા વાર ન લાગે. માન તો એન્ટર થયા, એન્ટ્રન્સ દાખલ થવાનો પહેલો દરવાજો આવ્યો ત્યાં જ મન તો ઉતરી ગયું બધું. ગુરુ હતા નીતરી તો હજારો શિષ્ય નથી, સીધા જ ઘોડેથી ઉતરી ગયા. અને મને તો એમ લાગે છે કે ભગવાનના દર્શન કરતા જ એને તો સમ્યક દર્શન અંતર્મનમાં થઈ ગયું હશે. સમ્યક દર્શન થયું, મુનિ દશા આવી, ગણધર્પ થયું ને એ ભવે કેવળ લીધું. ક્યાં અન્ય મતના ગુરુ હજારો શિષ્યના ને ક્યાં કેવળ જ્ઞાની થયા, સિદ્ધાલયમાં બિરાજે છે. એક ભવમાં કેટલા ગઢ જીત્યા, કેટલા ગઢ જીત્યા, એ પણ એક આત્મા છે આપણા જેવા. એ પણ આપણી જાતના આપણા જેવા જ આત્મા છે. રેકોર્ડ કરી નાખ્યો ગૌતમ સ્વામી, અને મહાવીર ભગવાને પણ રેકોર્ડ કરી નાખ્યો કે હું મેરિટ ઉપર અહીંયા પદ મળે છે, અહીંયા બીજી રીતે સિનિયોરિટી ઉપર પદ નથી મળતો. અહીંયા તો ગુણવત્તા ઉપર બધો આધાર છે. એ જ નીતિ જ્ઞાનીઓની છે. ગુરુદેવે એનું જોયું કે આ સોગાની જે નવા નવા હતા માટે એને એટલો રિસ્પોન્સ મળ્યો. હે, આવો પુરસાદ કર્યો છે, અમારા કરતા પહેલા જ હશે. આ તો જ્ઞાનમાં જે ચોખ્ખું દેખાય છે એનું શું કરવું, નિર્મળ જ્ઞાનમાં ચોખ્ખું દેખાય છે એનું શું, એમાં એ બીજો વિકલ્પ જ ન આવે. આવી ઊંડી જિજ્ઞાસા પ્રગટ થતા કોઈને એક અંતરમૂર્તમાં સમ્યક દર્શન થાય એ વાત જુદી છે. એટલે એવા જીવો કોક જ હોય છે, બાકી ઘણાને અભ્યાસ કરતા કરતા, પ્રયત્ન કરતા કરતા, ચડે ને પડે એમને કરતા કરતા આગળ અટકતા અટકતા આગળ વધે છે. બાકી કોઈ એવા જીવો પણ હોય છે કે અટક્યા વગર સડસડાટ ચડી જાય ઉપર, એવા જીવો પણ હોય છે. પ્રેરણા એ લેવાની છે. આત્મામાં એવી શક્તિ છે કે સીધે સીધો આગળ વધી જાય તો હું સામા, મને સામા કેમ ન થાય, હું કેમ એમ એ રીતે આગળ ન વધું. એ 337 થયો. બહુ સરસ લક્ષણ લીધું છે ઊંડી જિજ્ઞાસાનું, કે અંદરમાં વળે નહીં ત્યાં સુધી એને બહારમાં ચેન પડે નહીં. ચેન જ પડે નહીં એનું શું કરવું, એની યોગ્યતા જ એવી થઈ જાય, એને ચેન પડે જ નહીં પછી હું, પછી એને અટકવાનું સ્થાન રહેતું નથી. પણ જ્યાં બારમાં રસ આવે છે એટલે લઈ રહેતી નથી, એક લઈએ કામ થતું નથી. એવા જીવને તો શું છે કે બીજું કઈ કામ જ નથી, એટલે બીજું કાંઈ કરવું નથી, બીજું કાંઈ કામે નથી ને બીજું કાંઈ કરવું નથી. પણ હવે બધી બહારની સંસારિક સંયોગોની અવ્યવસ્થા ઊભી થાય એનું શું, એની ચિંતા એને થતી નથી. ચિંતાના કારણો પ્રાપ્ત થવા છતાં અંતરની ઊંડી ભાવના કયો, અંતરની ઊંડી જિજ્ઞાસા કયો, એ એક એવી પરિણતિ છે, એક દેવી દશા છે કે ચિંતાના કારણો ઉત્પન્ન થવા છતાં એને ચિંતા થતી નથી. એ ગણકારી શકે નહીં, એને ચિંતા કરાવી શકાય નહીં, ચિંતાના કારણોથી એને ચિંતા કરાવી ન શકાય. ચિંતાના કારણો પ્રાપ્ત થવા છતાં ઓવરટેક કરી ગયા છે. એ ઊંડી જિજ્ઞાસાનું સ્વરૂપ છે, એ ઊંડી જિજ્ઞાસાનું લક્ષણ છે. જેમ થવું હોય એમ થાય. હું મારું કામ છોડીને બીજું કાંઈ કરી શકું એ મારી પરિસ્થિતિ રહી નથી. એવી એક સહજ સ્થિતિ થઈ જાય છે. અને બારમાં તો સંયોગો અનંતવાર આવ્યા અને અનંતવાર ગયા. તારા આત્માના ખજાને કઈ ખોટ પડી ગઈ કે? તારા ખજાને તો કઈ ખોટ પડી નહીં. અનંત આવ્યા ને અનંત ગયા સંયોગો. એટલે એટલી ગૌણતા વર્તે, એટલી ગૌણતા વર્તે કે એમાં શું થઈ જવાનું હતું? થઈને શું થઈ જવાનું હતું? મને એ મારા આત્માને તો કાંઈ થઈ શકે એવી પરિસ્થિતિ એ નથી. બારમાં થશે એ બધું પારકું છે, એથી મને કોઈ ફરક પડતો નથી. મુનિરાજનો તો એવો મોટો પુરાવો છે, દિગંબર મુનિ એવો મોટો પુરાવો છે કે અંદરમાંથી શાંતિનો પ્રવાહ અને શાંતિના ફુવારા એવા આવે છે કે બહારમાં એને કોઈ અપેક્ષા જ રહેતી નથી. નિરાલંબ નિરપેક્ષ છે આત્મા, અને મોક્ષ માર્ગ પણ નિરપેક્ષ છે. એની મૂર્તિ પોતે જ છે, પોતે જ એની મૂર્તિ છે. જો અમારે કોઈની અપેક્ષા નથી, અમારી શાંતિમાં અમે ઢળી ગયા છીએ, ઢળી ગયા છીએ. એથી કોઈ અમને અપેક્ષા ઊભી થતી નથી. પોતે જે દશામાંથી પસાર થયા છે એની વાત કરી છે કે અંદરમાં ગયે છૂટકો, અંદરમાં ગયે છૂટકો. એમને તો એક પહેલેથી જ નિર્ણય આવી ગયો બહુ સરસ, અને બહારના જીવનની ટ્રેક બદલી નાખે. પછી કોઈ બાહ્ય પ્રલોભનનો પ્રશ્ન ઊભો ન રહ્યો, એક જ કામ હતું એની પાછળ લાગી ગયા. અને સમય જાય પોસાય નહીં. એટલે અલ્પકાળ કામ કરી દીધું. એમના જે પત્રો છે મુમુક્ષુની ભૂમિકાના, અને એ પત્રોમાંથી તે સમીપ દર્શનની સમીપ જતા જાય છે. એમના પરિણામો આત્મા તરફ ગતિમાન થાય છે. બહુ જોર આવ્યું છે, બહુ ફોર્સથી પ્રવેશ થયો છે. અભ્યાસ જો કરવામાં આવે, બહુ જોર આવ્યું છે એમનું. એટલા જોરથી પ્રવેશ કર્યો છે કે કેવળ જ્ઞાન જાણે લઈ લો, બહુ જોર આવ્યું. સામે ચીજ એવી છે, સામે વસ્તુ એવી જ છે. પાછી આવડો મોટો લાભ હોય અને જીવને લાલચ ન થાય, એ જીવ નથી પણ જડ છે. એ જીવ નથી પણ જડ છે ખરેખર, એવી વાત છે. જીવ સ્વભાવ તો એવો જ છે. જીવ સ્વભાવ તો પૂરી શક્તિથી, પોતાની અનંત શક્તિથી પોતાનું કામ કરીએ એ જ જીવ સ્વભાવ છે. આ ઊંડી જિજ્ઞાસાની વાત એમની ચર્ચામાં ઘણી આવતી હતી. મુમુક્ષુની ભૂમિકાનું એ વર્તમાન પ્રયોજન છે કે એ પ્રકારમાં એને આવવું ઘટે છે. ત્યારે એમણે લીધું કે અંદરમાં જે છૂટકો ચેન પડે નહીં, ત્યારે એમ શું એવું વેદના થવું જોઈએ કે જેથી અંદર કાર્ય ન થાય ત્યાં સુધી ચેન ન પડે. વાતને વધારે લંબાવી છે કે હા, ચેન ન પડે. ચેન પડે જ નહીં. કેવી રીતે પડે? છોકરાને ચેન પડતું નથી એની મા વિના, બાળકને એની મા વિના ચેન પડતું નથી. તને તારા આત્મા વગર કેમ ચેન પડે છે? એવું વેદન અંદરથી આવવું જોઈએ. વેદન કયો? વેદનાની દશા કયો? વેદનાની પરિણતિ કયો? એવું અંદરથી આવવું જોઈએ. પોતાનો સ્વભાવ ગ્રહણ કરે પણ તે મંદ મંદ રહે ને ઉગ્ર ન થાય ત્યાં સુધી પ્રાપ્ત ન થાય. ઢીલું કામ નહીં, ઢીલા પોચાનું આમાં કામ નથી. હા હા, એમ છે. ખરેખર તો એમ જ છે. બીજે રસ પીડ્યો છે અને ઓલી વાત વિસ્મરણ થાય છે. હા, ઊંધી દિશા એટલે ઓલી હવડી દિશાની વાત ભૂલે છે ત્યારે ને ભૂલી જાય છે. બીજે રસ લે છે ત્યારે આ વાતને ભૂલીને રસ લે છે, એમને એમ નથી લેતો. આવડી મોટી વાત કેમ ભૂલી ગયો તો? અને તે તારી પોતાની. આમ તો શું છે, પ્રયોજનની બહુ તીખી દ્રષ્ટિ જોઈએ, બહુ તીખી દ્રષ્ટિ. આડું આવે કે એક કોર નાખે, આડું આવે કે એક કોર નાખે. હા, ચેન ન પડે એવું વેદન અંદરથી આવવું જોઈએ. એમાં ઉગ્ર ન થાય ત્યાં સુધી પ્રાપ્ત ન થાય, ઉગ્રતા આવવી જોઈએ એમ કે છે. વેદન અંતરમાંથી એવું પ્રગટ થાય કે તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેન જ ન પડે, ત્યાં સુધી ચેન પડે જ નહીં, એવું વેદન અંદરથી આવે. અંદર ગયે જ છૂટકો એમ. બાર બધે આકુલતા થાય છે તો ચોખ્ખી વાત છે, ઉઘાડી વાત છે, પ્રગટ વાત છે કે આકુલતા જ થાય છે. બહાર જેટલો જાય એટલી આકુલતા થાય છે. તો શાંતિ જોતી હોય ને એ સહન કેમ થાય એમ કે છે. જેને શાંતિ જોતી હોય એ સહન કરી શકે. અંદરથી ઉગ્ર આલંબન અને ઉગ્ર પરિણતિ પોતા તરફ જાય તો પ્રગટ્યા વગર રહે જ નહીં. જે કાંઈ છે એ ખામી તો પોતાની જ છે, બાકી તો ઉગ્ર પરિણતિ થાય, અંદર ઉગ્ર આલંબન આવે તો પ્રગટ્યા વગર રહે જ નહીં. એ તો સ્વભાવ છે, પ્રગટવાનો તો સ્વભાવ છે. આકુલતા રૂપે નહીં પણ અંદર વેદન જ એવું થાય કે પરિણતિ બહાર ટકવાને બદલે એકત્વ બુદ્ધિ તૂટીને અંદરમાં જ્ઞાયિક પરિણતિ થાય, એવી ઉગ્રતા થવી જોઈએ. આ પુરુષાર્થ જ્યારે વધે છે અને એકત્વ દશા એકત્વ બુદ્ધિ તૂટે છે ત્યારે વાત લીધી છે કે જોરથી પુરુષાર્થ ઉપડે છે. એટલો જોરથી પુરુષાર્થ ઉપડે કે એને પોતાને જ્ઞાન દશા પ્રગટ થયા વિના હું આવો મહાન અંદર જોવે ભાવ ભાષણમાં હું આવો મહાન એનો પુરુષાર્થ એ બાજુનો ફાટ ફાટ જ ચાલે, કોણ રોકી શકે એને? એવી ઉગ્રતા થવી જોઈએ. વિશેષ લીનતાની વાત પછી રહી, પછી જે સાધક દશામાં વિશેષ લીનતા થાય છે, પાંચમા ગુણસ્થાને મુનિ દશાને થાય છે, શ્રેણી માંડે છે, એ વાત પછી રહી. પણ એ આ એક જ્ઞાયકની પરિણતિ તેને છૂટી થઈને એકદમ પરિણત રૂપે થાય એવું ઉગ્ર વેદન પોતાને અંદરથી આવવું એ તો ચાલે જ નહીં. સ્થિરતા વધવી ભલે બીજી વાત છે, પણ એના વગર તો ચાલે જ નહીં. મારે મારા આત્મા વગર કેમ ચાલે એમ કે છે કે એ તો ચાલે જ નહીં, બીજું બધું ચાલે, મારા સ્વરૂપની પ્રાપ્તિ વિના મારે કેમ ચાલે, મારી શાંતિ વિના મને કેમ ચાલે, એકલી અશાંતિ ને એકલી આકુલતામાં હું કેમ રહી શકું? એમ પોતાને જે અનુભવ થયો છે એ અનુભવને એમને કહ્યો છે. નહીતર આના માટે કોઈ જુદા શાસ્ત્રો નથી અને મુમુક્ષુની ભૂમિકાના એવા શાસ્ત્રો છે જ નહીં ઉપલબ્ધ. બીજા શાસ્ત્રો છે જ્ઞાન દશાના મુનિ દશાના, મુમુક્ષુની ભૂમિકામાં ઉપલબ્ધ સાહિત્ય નથી. ત્યારે આ બધું ક્યાંથી કે છે? આ કાંઈ વાંચીને તૈયાર થયેલી વાત નથી, આ તો પોતાને પોતે જે દશામાંથી પસાર થયા છે એ દશાની વાત કરે છે. આજુબાજુ મુમુક્ષુઓ છે એટલે કે ભાઈ આવું થવું જોઈએ, અમને આવું થયું છે ત્યારે અમે આ દશામાં છીએ, તમને આવું થાય તો આ દશા આવે એમને કેમ કરે? ખાઈ પીને નિરાતે હુઈ જાઓ ક્યાંથી કામ થવાનું? એક વાર તો બધું ઉડી જવું જોઈએ, ખાવું પીવું ને ઊંઘવું હરામ થાય થઈ જવું જોઈએ, ચેન પડે નહીં, ક્યાંય ચેન પડે નહીં, માથામાં કીડા પડી જવા જોઈએ, બીજે નહીં માથામાં કીડા પડી જવા જોઈએ, એળું ખદબદતી હોય ચેન પડે નહીં, એવી સ્થિતિ આવી ગઈ. મારી શાંતિ મને જોઈએ, બીજું હું આ અશાંતિને ચલાવીશ, મને ચાલે નહીં, હું રહી જ ન શકું, જીવી જ ન શકું, બસ જીવી ન શકું ત્યાં આવ્યો, વિચરમસીમા થઈ ગયા. પછી તો આ લોકોમાં તો અન્ય મતમાં શું છે, એમને શંકર લિંગ ફાટે ને શંકર પ્રગટ થયા, મૂર્તિ પથ્થર ફાટે ને અંદર પ્રતિમા પ્રગટ ભગવાન પ્રગટ થયા, એમ ફાટે અંદરથી તે શું, અને સાક્ષાત પરમાત્મા પ્રગટ થાય. પણ એક વખત તો ત્યાં સુધી જીવને હજી મોહ કામ કરે છે, જ્યાં સુધી એને એ ઉગ્રતા આવતી નથી ત્યાં સુધી મોહ કામ કરે છે. બરાબર સારી ચર્ચાઓ ચાલે છે, મોક્ષોને કામમાં આવે એવી છે. હજી વાત લીધી છે ઉગ્ર વેદનનો પણ પછી પ્રશ્ન પાછળ આવે છે, અહીં સુધી રાખે. જેમ જેમ અધ્યાત્મ પરિણતિ ઉગ્ર થતી જાય છે તેમ તેમ વિતરાગી નિમિત્તો પ્રત્યે વિતરાગી નિમિત્તો ગુરુવાદી પ્રત્યે ભક્તિભાવનો ઉછાળો પણ કોઈ જુદી જાતનો આવે છે. અને એવું જ ભક્તિ અને અધ્યાત્મ વચ્ચેનો અધ્યાત્મનો મેળ છે. જો એમ ન હોય તો